સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 26/1/2015.
વચનામૃત ગઢડા મધ્ય 34. તત્વ જળ છે કે ચૈતન્ય તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ભાદરવા સુદ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાને ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છીડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે એ તત્વ જળ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું છે, એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે ભેળા 24 તત્વના પણ 24 જીવ થયા, ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વેને વહેંચાતું ભાગ્ય આવશે ને જે પાપ કરશે તે પણ સર્વેને વહેંચાતું ભાગ્ય આવશે. ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશેષ નહીં કહેવાય અને સંચિત પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય અને નારદાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે. પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કયા નથી એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. એ તત્વ જે તે કાર્યકારણ ભેદે કરીને બે પ્રકારના છે, તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે. અને આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ ઇન્દ્રિયો અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે. તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જળ એવા જે તત્વ તે પડ્યા રહે છે અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે ને જળ છે અને દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા માંસ મજ્જા અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે તેમ એ માયા છે. તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકારે જણાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 34મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 35 ઝાડની ખાણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1880 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ 5:56 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સુતા ઉઠીને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં જારની ખાણ ઉપર ઢોળીઓ ઢળાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા છે, આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું છે. હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણે પણ દેખું છું. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સત્સંસ્કારવાળો કોઈક વીરલો હોય તેને થાય છે અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય तो जारे श्री कृष्ण भगवान नी मूर्ति नु ध्यान करे त्यारे ए आत्मा ने देखो ए काई कठण नथी। अने भगवान ना ध्यान विना केवल आत्मा ने विचारे करीने आत्मा जणाय छे के देखाय छे एवी तो आशा कोई ने राखवी नहीं। अने भगवान नी उपासना करवी ने भगवान ना चरित्र गावा सांभळवा ने भगवान नु नाम स्मरण करवू ने पोतपोताना धर्म मां रहेवू एवी रीते पोताना जीवनु कल्याण थवू ते काई कठण नथी। એ તો જેમ વાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે। અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય એટલું જ પ્રયોજન છે। પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં। અને વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા, એ વાર્તા ખોટી છે। એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં। અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં। અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા જ રાખવી નહીં, તે આ વાર્તા તે એમ જ છે। પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં, તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચાર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એણે ધર્મમાં રહેવાય, અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેણે ધર્મમાં રહેવાય। અને બીજા જે સત્સંગી ગૃહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે ને યુવા અવસ્થાવાળી જે પોતાની મા બોન ને દીકરી તે ભેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય। એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચાર વાના જ જીવના અતિશય કલ્યાણને અર્થે છે। અને આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો, તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી બાઈ ભાઈ સર્વે ભેગા થયા હોય ને અમે કીર્તન ગભરાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું, અને જેને એવું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે। માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે। અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી, તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાડનું ઘણું દુઃખ હતું તે સર્વે નિવૃત્તિ પામી ગયું ને પરમ શાંતિ થઈ। પણ એ ઘણાએ આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં। અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા ને ગાવવા ને એ ચાર વાનાની દ્રઢતા થાય તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિ આઠ ગ્રંથનું અતિશય પ્રતિપાદન કર્યું છે। માટે એ ગ્રંથને સાંભળવા ને ભણવા ને એ ચાર વાનાની જ વાર્તા કરવી ને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ એ ત્રણ વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે। અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્રને ગાતો સાંભળતો હોય ને ભગવાનનું નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથે પાણો લઈને સમુદ્રને તરવાને ઈચ્છે એવો જાણવો ને તેને ચંડાળ જેવો જાણવો। માટે એ ચાર વાનાએ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જેણે કરીને કલ્યાણ થાય। અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવવા ને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવવા ને સાંભળવા, પણ કબીર ને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવવા નહીં ને સાંભળવા પણ નહીં। અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે, તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું તમો સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણ કમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું, ત્યારે બાઈઓએ પણ છેટે ઉભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થકા પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્યનું 35મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 7 અસાધારણ ઐશ્વર્ય.
વાત ચોથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે શ્રીજી મહારાજને લોજમાં સમાધિ વાળા મૂળજી ભક્તે કહ્યું, જે પુરુષોત્તમના બીજા અનંત અવતાર થયા ને બીજા થાશે ને બીજા ધામમાં જે સર્વ મૂર્તિઓ છે તે સર્વનું મને દયા કરીને દર્શન કરાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે બીજા સર્વે અવતાર તેના નામ લઈને સંકલ્પ કરો, જે જો સર્વના કારણ હોય તો તેમને પ્રતાપે કરીને મારે સર્વનું દર્શન થાવો. ત્યારે તે ભક્તે બીજા સર્વ અવતારના નામ લઈને સંકલ્પ કર્યો પણ તે સર્વના દર્શન થયા નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે સર્વના કારણ પ્રગટ પ્રમાણ પુરુષોત્તમ અમે હોઈએ તો એ સર્વનું દર્શન મને થાવો. પછી એમ સંકલ્પ કર્યો કે તત્કાળ એ સર્વે રૂપના દર્શન થયા ને તે સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સ્તુતિ કરતા થકા શ્રીજી મહારાજની મૂર્તિને વિશે લીન થયા. એવી રીતે પોતાના પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય મૂળજી ભક્તને કરાવ્યો. વાત પાંચમી. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી છે, દીવ ગામનો વણિક શેઠ સંઘ કાઢીને દ્વારકાની જાત્રા કરવા જતો હતો. તેને લોજપુરમાં શ્રી રામાનંદ સ્વામી મળ્યા. તેણે ચમત્કાર દેખાડ્યો. તેણે કરીને તેમને ભગવાનપણાનો રામાનંદ સ્વામીને વિશે નિશ્ચય થયો. પછી તે ભક્ત પાછો દીવ ગયો ને પછી ઘણા દિવસે પાછો દર્શને આવ્યો. ત્યારે રામાનંદ સ્વામી તો દેહ મૂકી ગયેલા. પછી તે ભક્ત શ્રીજી મહારાજ પાસે આવીને બેઠો. ત્યારે મહારાજ બોલ્યા, જે તમારે કંઈ સંશય હોય તો આ બાળક લખમણ સમાધિવાળો છે તેને પૂછો. ત્યારે તેમણે જે પ્રશ્ન પૂછ્યા તે પ્રશ્નના ઉત્તર સમાધિવાળા બાળકે કર્યા. એમ બાળક દ્વારા રામાનંદ સ્વામીના જેવો શ્રીજી મહારાજે ચમત્કાર જણાવ્યો. ત્યારે તે ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે કહ્યું, જે મહારાજ, હું પ્રથમ રામાનંદ સ્વામીને ભગવાન જાણતો હતો પણ તે રામાનંદ સ્વામીના જેવો આ બાળકને વિશે તમારે પ્રતાપે કરીને ચમત્કાર જણાણો. ત્યારે તમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તેમનો પ્રતાપ તો ઘણો હશે ને તમારી મૂર્તિનો જે પ્રતાપ ને મહિમા તે તો બહુ જ અધિક હશે. માટે તમારા સ્વરૂપનું જેમ છે તેમ યથાર્થ જ્ઞાન મુને થાય તેમ કૃપા કરીને મુને કહો. ત્યારે શ્રીજી મહારાજે તે ભક્તને કહ્યું, જે અંતરની વાર્તા જાણવે કરીને ભગવાનપણાનો નિશ્ચય જો થાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી તે અનંત જીવની વાર્તા જાણે એવા છે. માટે પૂર્વ થયા જે અવતાર તેમના જેવું ઐશ્વર્ય તો અમારા સાધુ સત્સંગીમાં જણાય છે ને અમે તો સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. તે અગણિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે વાર્તાને સાંભળીને તે ભક્તને શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાનો નિશ્ચય થયો. પછી તે ભક્તે શ્રીજી મહારાજના પ્રગટ પુરુષોત્તમપણાની વાર્તા તે બીજા રામાનંદ સ્વામીના જૂના હરિભક્તો હતા તેમની આગળ કહી, પણ તે વાત તેમના માન્યામાં ન આવી. પછી તે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા હરિભક્તો હતા તેમણે શ્રીજી મહારાજ પાસે આવીને તે નિશ્ચયની વાત પૂછી. ત્યારે તેને શ્રીજી મહારાજે કહ્યું, જે તમે સર્વ ધ્યાનમાં બેસો તો જેમ છે તેમ જણાશે. ત્યારે તે હરિભક્તો ધ્યાનમાં બેઠા, તેમને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્ર કરીને સમાધિ કરાવતા હવા. તે અક્ષરધામને વિશે અનંત પાર્ષદે સહિત પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન કરાવ્યું તથા રામાનંદ સ્વામી તથા બીજા સર્વ અવતાર તે શ્રીજી મહારાજની સેવામાં દીઠા, ને પછી તે સર્વ અવતાર શ્રીજી મહારાજને વિશે લીન થયા એમ દીઠું. પછી તે સર્વ ભક્તોને શ્રીજી મહારાજનો સર્વોપરી પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય થયો. પછી તે સર્વ ભક્તોને પોતાની દ્રષ્ટિ માત્ર કરીને જગાડતા હવા. પછી તે સર્વ ભક્તે કહ્યું, જે હે મહારાજ, તમે તો સર્વોપરી પુરુષોત્તમ છો ને અગણિત જીવોના કલ્યાણને અર્થે કૃપા કરીને પધાર્યા છો. પછી શ્રીજી મહારાજ તે શેઠ પ્રત્યે બોલ્યા, જે આ પુરુષોત્તમ ભગવાન તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશે પણ નહીં, માટે આ તો સર્વોપરી મૂર્તિ છે, તેમાં કિંચિત માત્ર સંશય નથી. વાત છઠ્ઠી. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી, જે અગતરાયમાં હાલ મંદિર છે ત્યાં ભાઈ રામદાસજીને કહ્યું, જે તમારું અંગ કહો, પછી અમે અમારું અંગ છે તે કહીશું. પછી રામદાસભાઈએ પોતાનું અંગ કહ્યું, જે ત્રણ અવસ્થામાં જીવાત્માને વિશે તમારી મૂર્તિ તેજે સહિત અખંડ દેખું છું, એવું તમારી કૃપા થકી અખંડ વર્તે છે. પછી શ્રીજી મહારાજે પોતાનું અંગ કહ્યું, જે અક્ષરાદિક મુક્ત તથા પુરુષ કાળ માયા પ્રધાન પુરુષ તથા અનંત કોટી બ્રહ્માંડના ઈશ્વર તથા સર્વ વિભૂતિઓ તથા સર્વ જીવ એ સર્વનો નિયંતા ને તે સર્વનો કર્મફળ પ્રદાતા તે હું એક જ છું, ને તે સર્વનું સ્વરૂપ સ્વભાવ ને ગુણ તેને અખંડ દેખું જાણું છું, પણ એ સર્વે જે અક્ષર મુક્તો તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ યથાર્થ દેખવા જાણવા સમર્થ નથી, ને હું પણ મારી મૂર્તિના મહિમાના અંતને પામતો નથી, ને અન્ય સર્વે સામર્થ્ય તે મારી મૂર્તિના એક રોમના કોટીમાં ભાગની બરોબર પણ નથી આવતું, એવી અનવધિકાતિશય મહા આશ્ચર્યમય ને સર્વોપરી આ મૂર્તિ છે, એમાં કિંચિત માત્ર સંશય નથી.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. દંભી કપટી ઈર્ષાવાળા તો સંતપણા પાસે મળરૂપ છે, તે સાચા સંતનું અપમાન કરવા બધા વચનામૃત કંઠે કરે, શ્વાસોચ્છ્વાસે હરિનામ રટે, ધ્યાનમાં અખંડ રહે, વાતમાં પંચ વિષયની ઉલટી કરાવી દે, રાત દિવસ કથા વાર્તા સૌથી અધિક કરે, ફાટ્યા તૂટ્યા વસ્ત્ર પહેરે, લોટ પીને રહે, એકાંતરે ઉપવાસ કરે, તેમાં એકવાર જળ પીએ તો ઉપવાસનો ભંગ થાય એમ વાત કરે, છતાંય મળરૂપ છે. કોઈ અપમાન કરે તો પણ વિચલિત થાય નહીં એવા સત્પુરુષની ઓળખાણ જે સંત ભક્તને થાય છે, પછી તેના ગુણ ગાવા લાગે છે. શ્રીહરિએ માનકુવાથી પત્ર લખાવ્યો, એમાં લખ્યું કે સંત હરિજનને જે પીડે છે તે કળિયુગના અસુર કહેવાય છે. સંતની સેવા કરવા માટે તો અમે ઘર છોડ્યું છે. જેણે સંતની સેવા નથી કરી અને અપરાધ કરે છે તે ઘોર નરકમાં પડે છે. જેના તન ધન સંતને અર્થે કામ નથી આવતા તેનો જન્મ અમે નિષ્ફળ જાણીએ છીએ, ને તે જન્મો જન્મ દુખ્યો રહે છે. એ ફરીવાર મનુષ્યનું તન પામતો નથી. ભગવાનના અક્ષરધામ તુલ્ય કોઈ શ્રેષ્ઠ ધામ નથી. તે ધામને યજ્ઞ યાગથી પમાતું નથી. જપ, તપ, તીર્થ, વ્રત ચાહે તેટલા કરો તો પણ તે ધામ મળતું નથી. તે સંત સેવાથી પ્રાપ્ત થાય છે. બીજા સાધન કરે તો દેવલોક પામે, કાં તો ધનાઢ્ય થાય, કાં તો પવિત્ર બ્રાહ્મણ થાય. પરંતુ સંતની સેવાથી ભગવાનનું ધામ મળે છે. સંત સિવાય એ ધામને પામવા કોઈ દ્વાર નથી એવું શાસ્ત્રો વારંવાર કહે છે. સંત હરિજન કુ પીડિત જેતે, અસુર કલી કે કહાવત તેતે. સંત કી સેવ કરન હી કાજા, છોડ દિન હે હમ ઘર સમાજા. સંત કી સેવ કરત ન જેહુ, ઘોર નર્ક મે પરત હી તેહુ. તન ધન સંત અર્થ ન આયા, નિષ્ફલ હમ જાનત રહાયા. અપરાધ કરત સંત કો કોઈ, જન્મ જન્મ તે હી દુખી હોઈ. ફેર નહીં મનુષ્ય તન પાવે, દ્વીપી વ્યાઘ્ર કે તન ધરાવે. હરિધામ સમ શ્રેષ્ઠ ન કોઉ, જગ્ય જાગ્ય સે ન પાવત સો. જપ તપસે ન મિલત સો, તીર્થ વ્રત ન મિલાત. દેવલોક પાવત તેહી, કહાં ભૂપ હો જાત. કહાં હોત ધનાઢ્ય મહા, કહાં દ્વિજહી હોઈ. સંત સે મિલે સત્સંગ હી, હરિધામ મિલે સોઈ. હરિધામ કે દ્વાર સંત વિનન અવર કોઉ, વેદ પુરાન અઢાર કહત હે વેર વેર તેહી. કચ્છ દેશમાં માનકુવાથી શ્રીહરિએ પત્ર લખ્યો, તેમાં સંત મહિમા વર્ણવતા લખ્યું કે જગતમાં મહાનથી મહાન સંત છે, પૂજ્યોમાં પૂજ્ય સંત છે. સંત એ ભગવાનની ઉપાસના ભક્તિ કરે છે ને સૌ જનના પાપ હરે છે. ભગવાન પણ સંતને પૂજે છે ને સંતની રક્ષા માટે જ વારંવાર પૃથ્વી પર અવતરે છે. આ લોકમાં કોઈ દેવ, ભૂપ કે મનુષ્યોને માન ઘટે છે તેના કરતા વિશેષ માન સન્માન સંતને આપવું જોઈએ, તેને પૂજવા જોઈએ. અનંત કોટી બ્રહ્માંડોમાં દેવ, દૈત્ય, મનુષ્ય સર્વે ધન અને સ્ત્રીમાં સુખ માને છે ને તેમાં રચ્યા પચ્યા રહે છે. સ્ત્રી ધનથી અધિક કોઈને દેખતા નથી ને તેને અર્થે દેશ વિદેશ ફરીને કોટી સાધનને ઉદ્યમ કરે છે કે જાણે ધન સ્ત્રી ક્યારેય મળ્યા ન હોય. જ્યાં સુધી તેમાં બંધાયા છે ત્યાં સુધી તેને સંત ન કહેવાય.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ વાસરે, મુક્તાનંદ મહાસંતને પ્રભુ પ્રગટ.
પરમાત્માના ઉદ્યો થતી અજ્ઞાન નાશે, બહુ સમજણ પડી જાય એવું આ વાક્ય પદ લીટી. કેસરી કેરા ગંધથી કરી કોટી નાશે ત્રાસે રે, એમાં આત્માના ઉદ્યો થતી અજ્ઞાન ભાગે. મુક્તાનંદ સ્વામી મહારાજે સરસ કહ્યું, સિંહની ગર્જનાજથી હાથીના કુંભ સ્થળો પણ ફાટી જાય, મ્રણતોલ થઈ જાય. એ લૌકિક વાત બહુ સાચી છે. તેમ આત્માના ઉદ્યોતથી, આત્માનો ઉદ્યોત એટલે અક્ષરબ્રહ્મની ઓળખાણ, અક્ષરબ્રહ્મના મંગળકારી સ્વરૂપની ઓળખાણ, એ નિર્દોષ અને પવિત્ર સંતની ઓળખાણ. ગુણાતીત કેવા, સૌના મૂળાત્મા ગુણાતીત છે. આપણા હૃદય આકાશને વિશે આપણા ચૈતન્યમાંનો પ્રવેશ. ઘણી વખત હું વાત કરું છું કે કરોડો વર્ષના કોઈ નાલાયક દેહાધ્યાસના પાસે કરીને મહારાજે પેલા હરિજનને કહ્યું કે બોલ, હું આત્મા છું. 12 વખત બોલાયો ને 12મે જયારે જયારે પૂછે કે હું ધ્રેજડી છું, એવી એ જીવદશા છે. ગુનાદાન સ્વામીમાં જે દોષ સ્વભાવ પ્રકૃતિ હોય આપનામાં જ હોય. ગુનાદાન સ્વામી નિર્દોષ તો હું નિર્દોષ, ગુનાદાન સ્વામી ચિદાકાશનું એ દિવ્ય સ્વરૂપ તો હું બી, ગુનાદાન સ્વામી પવિત્ર તો હું બી, ગુનાદાન સ્વામી નથી સ્ત્રી નથી પુરુષ, ચૈતન્ય સ્વરૂપ. આવી કોક શું ચૈતન્ય નિયમ છે એની ઘેડ બસી જાય તો જીવન ધન્ય થઈ જાય. અક્ષરબ્રહ્મનો વિચાર કરીએ તો માયાનો કોઈ ભાર ન રહે. ગુનાદાન સ્વામીની વાતો એટલે વાંચવાનો કહું. મધ્યનું 42 કાર્યની 8 ભગવાન પુરુષોત્તમના સ્વરૂપની વાત આવી, ગુણાદિત્ય અક્ષરબ્રહ્મની વાત આવી. જીવ પ્રભુની મૂર્તિની વિશે નિર્લેપપણું છે, પવિત્રપણું છે, એવું આપના આત્માને વિશે એટલું જ નિર્લેપપણું છે. જે હોય તે પણ અવિશ્વાસ હોય કે કમનસીબી હોય, એના ફળસ્વરૂપે આ ઠરાવ ચૈતન્યને વિશે દ્રઢ કરી શકતા નથી. લાખો ટન દોષ ચૈતન્યને વિશે ઉભા થતા હોય જતા હોય. મોજા આવ્યા ને ગયા. દરિયામાં એટમ બોમ્બનો મોટો ધડાકો થયો, 30-30, 40-40 ફૂટ સુધીના એ મોજા 40-40 માઇલ સુધી મોટા વાઇબ્રેશન ઉભા થાય. 2-3-3 હજાર ફૂટ તો ઊંચા મોજા ઉડે એવા કઈક ભયંકર મોજાઓ આપણા ચૈતન્ય વિશે ઉડતા જ રહેવાના, ઉડતા જ રહેવાના. કારણ એટલું જ છે, આપણો જે વેપાર છે. તમે કરોડો જન્મથી જે ધંધો કર્યો હોય, મળ્યો હોય, એ ધંધાના સંસ્કારો તમારા ચૈતન્ય વિશે ઉભા થાય. એમાં આત્મા વિચારો શું કરે? આપનો આત્મા એટલે અક્ષરબ્રહ્મનું સ્વરૂપ. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, હું બ્રહ્મરૂપ છું, હું અક્ષરરૂપ છું. ત્યાંથી આપણા જ્ઞાનની શરૂઆત થાય. સવારના ભારમાં ધૂન ભજન પ્રાર્થના કરતા કરતા સ્વનારાયણ 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 જ્યાં શરૂ કરીએ.
આત્મીય સમાજની જય જય જય.